ઓમ શ્રી સાંઈરામ. ઈશ્વરમ્મા પસંદ કરેલી માતા, પ્રકરણ 8, પ્રથમ પાઠ. સત્યએ પોતાનું સત્ય છતું કર્યું, તે ઉરવકોંડાની ઐતિહાસિક ઘટનાઓનો ટૂંક સાર હતો. ઉત્કંઠા આશ્ચર્યમાં પરિણમી અને આશ્ચર્ય છંખનામાં આસપાસના ધર્માવરમ, પેનુકોંડા, ગોરાન્ટલા, મુદીગુબ્બા અને બુક્કાપટ્ટનમના ગામવાસીઓ પોતપોતાના રહેઠાણમાંથી નીકળી ઉત્પત્તિ આવવા લાગ્યા, જ્યાં આ આધુનિક ગોકુળમાંના યશોદા સુબમ્માએ કર્ણમ મેન્શનના દરવાજા આ નાના તારણહાર માટે ખોલ્યા હતા. તેણીને ક્યાંય કશો સંદેહ ન હતો. તેમણે તેમની સાંઈબાબા કે અન્ય નામની સાથે જોડાયેલી હકીકત વખતો વખત જોઈ હતી, જેથી તેને તેમના આવા ભવ્ય હોવા વિશેની ખાતરી થઈ હતી. તેણીને તેમનો પોકાર ઘણા વખત અગાઉ સંભળાયો હતો અને તેણીએ તેમના ચરણોને ગુરુ કે ભગવાનના ચરણો તરીકે સ્વીકાર્યા હતા. તેણીએ કલયુગી અવતાર તરીકે તેમનામાં લાંબા સમયથી વિશ્વાસ મૂક્યો. તેમને લાગ્યું કે સમય સત્યને પોકારતો હતો. શું શ્રીમદ શંકરાચાર્ય કૃષ્ણાવતારના સંજોગો અને પ્રકારનું વર્ણન કર્યું ન હતું? શ્રી શંકરાચાર્યએ ભગવાન વિશે જણાવ્યું હતું, જેમણે માનવ જાતને શ્રીમદ ભગવદ્ ગીતા આપી. પરંતુ સુબમ્માને ખબર હતી કે સત્ય પણ ટૂંક સમયમાં જ વાંસળી બાજુએ મૂકી ચાપકો હસ્તગત કરવાનો જ છે. શ્રી શંકરાચાર્યએ અવતારનું વર્ણન આ પ્રમાણે કર્યું છે, જ્યારે લોકો શોક અને બંધનમાંથી મુક્ત થવા માટે ધર્મએ દર્શાવેલ ચારિત્ર્ય ભર્યું વર્તન આચરે છે, તે બાદ ઇન્દ્રિય સુખનો મોહ અને દુનિયાવી શક્તિ ફરીથી જાગૃત થાય છે, ભેદભાવ નષ્ટ થાય છે અને ડાપણ ઘટવા લાગે છે. સત્ય પર અસત્ય વિજય મેળવે છે ત્યારે ભગવાન આદિ કારણરૂપ, આદિ ભરતા, પોતે નક્કી કર્યા પ્રમાણે જગત ચલાવવા માટે અંશ રૂપે જન્મ લે છે, માનવ રૂપે અવતરે છે. શાશ્વત સ્ત્રોત જે જ્ઞાન, શક્તિ, ઉર્જા અને જોમનું સંગ્રહ સ્થાન છે, તે માયાને આગળ કરી માનવરૂપ ધારણ કરે છે અને ત્રિગુણમયી માયાને કારણે અજન્મા હોવા છતાં જન્મતા, અવ્યાપક છતાં વ્યાપક અને મુક્ત હોવા છતાં કરુણામય જણાય છે. જે ત્રિગુણમયી માયા છે તે ત્રણ ગુણો સત્વ, રજસ અને તમસ છે. ઈશ્વરમ્મા સત્યને પાછા રાજુગૃહે લઈ જવા આતુર હતા અને સુબમ્માનું હૃદય સમજતા તેથી તેમને લઈ જવા દેતા. જ્યાં લોકોને સત્યની પોતાના જ ખાતર જરૂર હતી ત્યાં સત્યને લાંબુ રહેવું નહોતું ગમતું. તેમણે તેમના માતા પિતાને કહ્યું, હું ફક્ત તમારો જ નહીં, હું તેમનો બધાનો છું જેમને મારી ખૂબ જ જરૂર છે. તેમની બહેન કે જે નાતના રિવાજોની માન્યતાને લીધે તેમની માતાના ભાઈને પરણી હતી, તેને ઘેર પણ સત્યને રહેવું નહોતું ગમતું. ઘરમાં અપાતો ધર્મોપદેશ, ઠપકા, આંખો કાઢવી, આ બધું જેના માટે થતું તેના કરતાં સત્યને વધુ દુઃખ આપતું હતું. ઈશ્વરમમાં પણ તેના કુટુંબની વ્યક્તિઓ જેવી કે બીજા પુત્ર પુત્રીઓ અને ખાસ કરીને નાના પુત્ર જાનકીરામનના ભવિષ્યથી બંધાયેલા હતા. જાનકીરામને શરદી રહેતી, જેને લીધે ત્રાસદાયક ક્ષયની બીમારી થતી હતી. આ રીતે કુટુંબની અંદર જિંદગી વ્યક્તિગત રીતે પીછો કરતી હતી, જે અવતારને અનુકૂળ નહોતી. સુબમ્માને ઘેર ગુરુના ચરણોમાં આશરો શોધતા આવતા યાત્રાળુઓને લીધે ઘર ખૂબ સાંકડું પડતું. તેમના ગામથી 5 માઇલ દૂર આવેલ કોથાચેરુ ગામે રહેતા એક સંન્યાસીએ એક આશ્રમ બાંધ્યો હતો. એક ટેકરીની ટોચ પર હતો અને ચિત્રાવતીના જળને એકઠું કરી બનાવેલ કૃત્રિમ તળાવ પાસે હતો. સંન્યાસીએ સત્યના પિતાને, સત્યને પોતાની સાથે પોતાના બાળક તરીકે અને પોતાના આધ્યાત્મિક જ્ઞાનના વારસ તરીકે લઈ જવા જણાવ્યું. તેમણે ખાસ કહ્યું કે તે જગ્યા ધર્માવરમ અને ગોરંતલાના ધોરીમાર્ગની વચ્ચે હતી અને પેનુકોંડાથી મુદીગુબ્બા અને ધર્માવરમથી કાદિરી જતા રસ્તાઓ વડે પડતી ચોકડીથી થોડી જ મિનિટો ચાલવાથી ત્યાં જવાય એમ હતું. આ જગ્યા સત્ય માટે યોગ્ય છે તેમ તેમણે કહ્યું. ઈશ્વરમમાં ચેતી ગયા. તેમને પોતાનો પુત્ર છીનવાઈ જવાની બીક લાગી. તેમણે ઉદ્ધતાથી જવાબ આપ્યો. તેમના પતિને કંઈ પણ કહેવાની જરૂર ન જણાય. જ્યારે સુબમ્માને આ સૂચનની જાણ થઈ ત્યારે તેમણે તરત ચિત્રાવતીની પશ્ચિમે થોડી જમીન આપી કે જેમાં આવતા લોકોના સમાવેશ માટે છાપરું બાંધી શકાય. સુબમમાં પ્રામાણિક આતિથ્યનું મૂર્ત સ્વરૂપ હતા. તેઓ પોતાના વાલા સત્યને મળવા, અવારનવાર મુલાકાતીઓનું સ્વાગત કરવા અને કાળજીપૂર્વક જમાડવા આતુર હતા. સ્વામી આજના દિવસ સુધી તેમની આ પ્રવૃત્તિઓ વિશે વાતો કરે છે. મળસ્કાથી મદ્રાસ સુધીનું તેમનું કામ, ભાત બનાવો, ચટણી વાટવી, સંભાર બનાવો, પાપડ તળવા, અલગ અલગ વ્યક્તિઓ કે જે કોઈ પણ સમયે આવતી તેમના માટે જુદી જુદી વાનગીઓ બનાવતા. સ્વામી કહે છે, તેમના ઘરમાંની ઘંટી કદી શાંત નહોતી. બાલ સાંઈની પ્રાર્થના કરવા આવતા ઘણા લોકો તેમના માતા પિતાને શોધતા હતા. વેંકપ્પા રાજુ જવલ્લે જ મળતા, કારણ કે તેઓ પોતાની કરિયાણાની દુકાનમાં વ્યસ્ત હતા અને ઘણો સમય તેઓ નજીકના ગામમાં સોદો કરવામાં ગાળતા હતા. જોકે ઈશ્વરમ્મા આ અંજલિના આંચકા મેળવવા અને લોકોની તત્પરતા ઝીલતા હતા. લોકો કહેતા કે સાંઈબાબાએ તેમના ઘરો અને ગામોને આકર્ષક બનાવવાનું વચન આપ્યું છે. તેમને ચિંતા હતી કે આ સફર તેમને ક્યાં લઈ જશે અને ક્યાં સુધી તે દ્રષ્ટિથી દૂર રહેશે. તેમને ક્યાં ખબર હતી કે તે પોતે ઈચ્છે તેટલી જગ્યાઓએ પ્રગટ થઈ શકે છે. ઈશ્વરમ્માનો સાદો અને સરળ વિશ્વાસ અને તેની રીત એવા હતા કે એક વખત સત્યએ કનકતારા નામના નાટકમાં ભાગ લીધો હતો ત્યારે તેની જિંદગી બચાવવા માટે રંગમંચ પર પહોંચી ગયા હતા. સત્યના મહાવિજય પછી ફૂટપાથથી બાલ સાંઈ તરીકે આવ્યા બાદ તેઓ તેમની દરરોજ રાત્રે નજર ઉતારતા, નારિયેળ વધેરતા પહેલાં તેમની આસપાસ 3 વખત ઉતારતા અને તેમની આસપાસ સળગતું કપૂર ધરતા. તેઓ કે જેઓ બાબાના દર્શન, સ્પર્શન અને સંભાષણથી કંઈક મેળવ્યું હતું, તેઓ તેમના સમાચાર દૂર દૂર સુધી ફેલાવ્યા. વધુ અને વધુ લોકો આવવા લાગ્યા અને ગામ તેમના માટે ગવાતા ભજનોથી ગુંજી ઉઠતું. રસ્તા તરફ પડતી 8x6 નાની ઓરડીમાં બાબા દર્શન આપતા. આ રસ્તો કે જે નદીથી કર્ણમના ઘર સુધીનો હતો તે ગુરુવારે 60 વાર દૂર સુધી ખીચોખીચ ભરેલો રહેતો અને અન્ય દિવસોએ પણ તેનાથી અડધો તો તે ભરેલો જ રહેતો. સુબમમાં જ પ્રાર્થના માટે અલાયદો ખંડ ઉભરાતી મેદનીનો સમાવેશ કરવા માટે બનાવડાવ્યો હતો. મકાનનો મુખ્ય ઓરડો કે જેની ઉત્તર દક્ષિણે ઓસરીઓ હતી, સુબમમાંએ ત્યાં ઈંટ વડે દિવાલ બનાવી બંને ઓસરીઓની 4 ઓરડીઓ બનાવડાવી હતી. એક બપોરે 6 વ્યક્તિઓ, સ્ત્રીઓ અને પુરુષો, તેમના ઘરે ક્ષોભથી આવ્યા. તેનાથી ઈશ્વરમ્માને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, તેઓ સત્યનારાયણ રાજુ કે જે ઉરવકોંડામાં સાંઈબાબા તરીકે રહે છે તેમને અંજલિ અર્પણ કરવા આવ્યા છે. તેમણે કહ્યું કે સત્યબાબાએ પોતે શિરડી હતા ત્યાંના વિવિધ પ્રસંગો ટાંકી બતાવ્યા હતા. સત્યબાબાએ તેમને કહ્યું હતું કે હું રામ છું, કૃષ્ણ છું, જુદા જુદા વિસ્તારમાં મારા ભક્તો છે, તેઓ જુદી જુદી ભાષાઓમાં મારી પ્રાર્થના કરે છે. તેઓ મના એકે આશ્ચર્યથી પ્રશ્ન કર્યો, કૃષ્ણ? કારણ કે તેઓ ગોપાલ કૃષ્ણના ભક્ત હતા. સત્યબાબાએ કહ્યું, હા કૃષ્ણ, પણ તમે વાંસળી સાંભળવા ઈચ્છો છો? આ માટે કોણ ના કહે? ભક્તે માતાને જણાવ્યું હતું કે બાબાએ મારા કાનને તેમની છાતી પર મૂકવા કહ્યું અને મેં દૈવી શ્વાસોશ્વાસને ભવ્ય આનંદમાં પરિણમતો સાંભળ્યો. આટલું સાંભળ્યા બાદ માતા ઈશ્વરમાં ઝડપથી ઊભા થયા અને તેમની સાથે એ આશાએ મંદિરે પહોંચ્યા કે તેમને તો તાલમય ગીત સાંભળવા મળશે, જેના કારણે વૃક્ષો ફૂલોની ટેકરીમાં પરિવર્તિત થવા પ્રેરતા, જેને કારણે જમનાજીના જળ થંભી જતા, જે વાદળો અને પવનને અટકાવી દેતા, જંતુઓ, પશુ પક્ષી અને માનવને સૌમ્ય શાંતિની અનુભૂતિ કરાવતા, તેણી બાબાને પૂછી ન શકી. તેણીએ વિચાર્યું કે તેણીના પાછળના આ માણસોના ટોળાને જોઈને સત્ય પૂછશે કે તે શા માટે આવી છે. તે વખાણ અને શંકામાં ડૂબેલી લાંબો સમય ત્યાં બેસી રહેતી. તેણી અકળાઈ ગઈ અને ચૂપ રહી ન શકી. તેણીએ એકાએક પૂછ્યું, સાંઈબાબાએ કૃષ્ણની વાંસળી વગાડી હતી? સત્યબાબાએ કહ્યું, તે વાહાલ મારી પાસે છે, તે વખતે પણ હતી. હું ત્યારે પણ કૃષ્ણ હતો અને અત્યારે પણ કૃષ્ણ જ છું. ઈશ્વરમ્માએ જવાબમાં એક લાંબો નિસાસો નાખ્યો. સાંભળ, બાબાએ કહ્યું. તેઓ બધા જ મંદિરના મધ્યખંડમાં બેઠા હતા. તે આકૃતિ આમાં આવી અલોપ થઈ જશે. તેમણે બધાને કહ્યું. થોડી પળની શાંતિ પથરાઈ ગઈ. તે બાદ સૌએ લાકડાની ચાખડી પહેરી ચાલતા માણસના પગલાંનો અવાજ સાંભળ્યો. તેની આજુબાજુના 8 ફૂટ પહોળા વરંડામાં તેઓ ઘૂમતા હતા. ઈશ્વરમ્માએ અટકાવતા કહ્યું, પગરખાની અહીં મનાઈ છે, પરંતુ અદૃશ્ય માનવના પગલાંએ આ ચેતવણીને ન ગણકારી અને સત્યની બાજુમાં આવી મંદ મંદ ઊભા રહી ગયા. આ હું તે સમયે હતો, બાબાએ ઉમેર્યું, અને ઉમેર્યું, જ્યારે મેં ઉજ્જળ મસ્જિદમાં વાંસળી વગાડી હતી, ઈશ્વરમાં સ્વગત ગણગણ્યા. આથી જ તું જાતને સાંઈબાબા તરીકે ઓળખાવે છે, પરંતુ હું હજુ નથી માનતી. ઈશ્વરમ્માને ડર હતો કે સ્વામી તેણીનો બબડાટ સાંભળી ન જાય. તદ્દન અશક્ય એવી અનુભૂતિનો આશ્ચર્ય જ પ્રતિભાવ હતો જે તેણીએ દાખવ્યો. તેણીની મોટી પુત્રીએ શિરડીથી આવતા યાત્રાળુઓ પાસેથી સાંઈબાબાની કૃતિ અને જીવન વિશે શક્ય તેટલી વિગતો જાણવાની જિજ્ઞાસા વૃત્તિ ઊભી કરી. તેણે સત્યને ચિત્ર બતાવવા જણાવ્યું. જેવા શરીરરૂપે તેઓ ત્યાં હતા, એક રાત્રિએ તે સૂતી હતી ત્યાં ડાંગરના કોથળા પાસે સળવળાટ સંભળાયો. તે ઉંદર, સસલું કે સરીસૃપ પ્રાણી ન હતું. તે કાગળની વાળેલી દિવાલ પાસે ખોંસીને મૂકેલી થપ્પી હતી. જ્યારે તેણીએ તે ખોલીને જોયું તો દાઢીવાળા શેરડીના સાંઈબાબાની રંગીન છબી તેની પર અંકિત થઈ હતી. પાછળથી તેને ખાતરી થઈ કે તેણીએ નાનાભાઈ પાસે માંગ્યું હતું તે જ ચિત્ર તેને હમણાં મળ્યું. તેણીએ શેરડીના બનાવોના સંદર્ભમાં આ બનાવો જોડવા માટે કોશિશ કરી અને પોતાની માતા અને બહેનને જણાવ્યા. તે ખુશ હતી કે બાબા શેરડી સ્થિત હતા અને તેઓ જીવન પર્યંત ત્યાં જ રહ્યા હતા. આથી તેણે સત્યબાબાને પૂછવાની તક ઝડપી. જો તમે તે સાંઈબાબા છો તો શિરડી કેમ નથી રહેતા? તેઓ શિરડી સ્થિત જ હતા. એ જ કારણે મારે ફરી અવતારવું પડ્યું છે જેથી તેમાં સુધારો થાય. મારે જે જે ભક્તો જ્યાં જ્યાં હોય તે તમામને આશીર્વાદ આપવા છે. આ જવાબ સાંભળી માતા તો દંગ રહી ગયા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સત્ય તેમના ભક્તોની અમાનત બનવા લાગ્યા, તેમના કુટુંબથી દૂર જવા લાગ્યા. ઈશ્વરમ્માના દુઃખી થવા છતાં તેમણે ઓસરીના એક ઓરડામાં કાયમ માટે રહેવાનું નક્કી કર્યું, જે મકાનની ઉત્તરમાં હતો. તેમના કુટુંબીજનો તેમના ભક્તોની સાથે જ તેમને મળી શકતા. તેમની બહેન વેંકમ્મા એક ઉત્સુક ભજન ગાયિકા હતી. 95 વર્ષના દાદા કોંડમ્મા રાજુ ભજન મંદિરે લાકડીને ટેકે આવતા અને કદાપી દર્શન ચૂકતા નહીં. ઈશ્વરમ્મા બપોરે આરામ કરતી વખતે આ દેખાવને ભાવપૂર્વક નિહાળતા અને જમણની વાનગીઓનું પત્રક તપાસતા. ભક્તોના એક નાના સમૂહે જમણ બનાવવાનું માથે લીધું હતું. આ આશ્રમ સ્થાનમાં રસોડા પેટે ઘણી મોટી જગ્યા તેઓએ રોકી હતી અને તેઓ પોતાના આ નાના ગુરુને જેવી ભાવે તેવી વાનગીઓ બનાવવાનું કામ વહેંચી લેતા હતા. શરૂઆતના વર્ષોમાં બાબા પાસે આવનારોમાં ભૂત પ્રેતના વળગાડવાળા માણસોને સુધારો થવાની આશાએ તેમના શોકાતુર કુટુંબીજનો લઈ આવતા. મેં એક મારવાડી સ્ત્રીની વાત સાંભળી કે જેને તેના પર આધિપત્ય જમાવનાર પિશાચ ચૂસી રહ્યો હતો. આ વળગાડ વખતો વખત તેની પાસે એવું ઉચ્ચારતો કે મને પૂત પરથી લઈ જાઓ, હું જતો રહીશ. આનો શો અર્થ થાય તે તો કોઈને ખબર ન હતી. આ સ્થળ છે, વ્યક્તિ છે, દવા છે, માણેક છે કે પછી મૂર્તિ છે? છેવટે કુટુંબીજનો જાણી શક્યા કે પૂટ પરથી તેઓ જ્યાં રહેતા હતા ત્યાંથી 800 માઇલ દૂર આવેલું એક ગામ છે. તેઓએ તેને હાથમાં એક નોંધ સાથે ત્યાં મોકલી આપી. આ સ્ત્રી પર કબજો જમાવનાર વાસુરી તત્વ પુટપર્તિના સાંઈબાબા દ્વારા જ દૂર થનાર હતું. તેને શરીરમાંથી નીકળવાની આજ્ઞા કરો અને તે સ્ત્રીને પાછી મોકલો. બાબાના સ્પર્શ માત્રથી ભાગ્યશાળી વ્યક્તિઓને આ પ્રકારની પીડા ટળતી અને તેઓ ઈશ્વરમ્માના આશીષ લઈ હારમાં ઊભા રહી જતા. માતા આશીર્વાદ આપતી, પરંતુ તેણી આ બાબતે ખૂબ આતુર રહેતી નહીં. સાંઈબાબાના કહેણથી ડઝનબંધી લોકો આ એકાકી ગામમાં રોજ રોજ આવવા લાગ્યા. વિસ્તારમાં બસ સેવા પણ ઉપલબ્ધ થઈ અને જેઓ પેનુકોંડા અથવા ધર્મવરમ પહોંચતા તેઓ હવે પૂટ પરથી 4-5 કલાકમાં પહોંચતા હતા. જે મુસાફરી ખૂબ જ રોમાંચક હતી. શ્રી સુશીલામમાં જેઓએ આ યાત્રા સને 1942માં કરી હતી તેઓ વર્ણવે છે કે પેનુકોંડા રેલવે સ્ટેશનથી 2 માઇલની ગાડાની આ મુસાફરી હાડકાતોડ મુસાફરી હતી. જ્યારે અમે બસની રાહ જોતા ઊભા ત્યારે ગામડાના લોકોના ટોળા અમારી ફરતે વળતા અને મશ્કરી કરતા, કારણ કે તેમના માટે બાબા એક ઠઠ્ઠો હતા, બનાવટી હતા. તેઓ એ વાત કેવી રીતે સ્વીકારી શકે કે તેમના ગામડાનો એક છોકરો દૈવી શક્તિ ધરાવતો હોય? ત્યાં જ્યારે અમો ટેકરી ચડતા ત્યારે છોકરાઓ પણ મશ્કરી નિષ્કારણ હાસ્ય કરતા હતા. અમો બુક્કાપટ્ટનમ પહોંચ્યા ત્યારે તો અમે અધબુઆ થઈ ગયા હતા. પણ હવે શું? આગળની મુસાફરી ગાડામાં કરવાની હતી. તેના બળદ તો ટેકરી પર ચરવા ગયા હતા, ગાડું બીજે ક્યાંક હતું. કોઈ આ બેને જોડી આપવા, અમને આભારી કરવા પણ રાજી ન હતું. અમો આધાર રહિત અવસ્થામાં ઊભા રહ્યા. અમે નિરાધાર હતા. છેવટે એક દયાળુ સ્ત્રીએ અમને તેમના ઘરમાં બોલાવ્યા. અમારી પરિસ્થિતિ સમજી બળદ અને ગાડાને ભેગા કરવાની વ્યવસ્થા કરી. આ પ્રકારની મદદ તેમના તરફથી અમે જ્યારે જ્યારે પસાર થતા ત્યારે ત્યારે નિસંદેહ કાયમ માટે મળતી રહી. રસ્તાનો ઉછાળ ખૂબ હોવાથી અમે ગાડામાં અમારો સામાન મૂકી 4 માઇલ 6.4 કિલોમીટર જેટલું અંતર ગાડાની પાછળ ચાલતા ચાલતા કાપતા. છેવટે ચિત્રાવતી નદી પહોંચ્યા, જ્યાં ભરતી આવી હતી. ગાડાવાળાએ નદી પાર કરાવવા ના પાડી અને બુક્કાપટ્ટનમ પાછા ફરવાની તૈયારી કરી. ત્યાં 2 માનવીઓએ આવીને અમને ગાડા સહિત નદી પાર કરાવી. સાઈબાબા જાણતા હતા અમે તેમના દર્શનાર્થે જ જતા હતા અને તેમણે જ આ બંનેને જાણે મદદ માટે અમારે માટે મોકલ્યા હતા. કમર જેટલા ઊંડા પાણીમાં એકબીજાના હાથ પકડીને અમે મહામહેનતે નદી પાર કરી શક્યા. લેખક શ્રી એન કસ્તુરીજીએ અહીં એક વર્ણન આપ્યું છે. મારી પત્ની અને હું ઈસવીસન 1948માં સુશીલામ્માની મુસાફરીના બરાબર 6 વર્ષના લાંબા ગાળા બાદ ફૂટ પરતી ગયા. અમે પણ આગગાડીની મુસાફરી, ગાડાની અને બસની ચિંતાઓ, બળદની શોધ અને ઢેફાવાળા રસ્તે બધું જ તેવું ને તેવું જ અનુભવ્યું હતું. હવે સુશીલામ્માની વાત પર આપણે પરત આવીએ. બાબા અમને જોઈને, બાળકોને જોઈને માતા દોડે તેમ દોડતા દોડતા આવી અમને આવકાર્યા. અમારી વ્યથાની પ્રત્યેક ઝલકે તેમણે ઝીલી લીધી. આવો આવો તેમણે, તમે બધા કેટલા થાક્યા હશો, મુસાફરી, ભૂખ, તરસ અને પાછી આ નદી. હું તમારા બધાની બપોરનો બાટ જોઉં છું. તેઓ અમને મંદિરમાં લઈ ગયા, જ્યાં આયામમાં, ક્રિસ્તામમાં, સૌભાગ્યમમાં, સત્યમાં જેવા ભક્તો હતા. મારા બાળકો આવ્યા છે, તેઓની થાળી ભરો, તેઓ ભૂખ્યા છે. તેઓએ અમારી બાજુમાં બેસી સંભાષણ કર્યું, જેથી અમારો બધો જ થાક ઉતરી ગયો. પાનામાં જમણ પીરસવામાં આવ્યું ત્યારે અમારી ભૂખ તો તૃપ્ત થઈ ગઈ. અમો આશ્ચર્યથી તેમના ચહેરાને જોયા કર્યું. આ જોઈને તેઓએ પોતાની થાળીમાં બધું ખાવાનું ભેગું કરી દડા જેવા આકારમાં ગોળા વાળ્યા અને તેમને અમારી થાળીમાં પીરસવા આવ્યા. ગરમીભરી એ રાત્રિએ અમે અંદરના ચોકમાં સૂતા, જે ઉપર આકાશ ખુલ્લું, પુરુષો એક તરફ, સ્ત્રીઓ બીજી તરફ. જ્યારે સ્વામી બાબાની પથારી વચ્ચે હતા, સવારે 2 કે 3 વાગ્યાના સમયે સ્વામી પોતાના ઓરડામાં ગયા. અમે પણ વહેલા ઉઠ્યા અને નદીમાં સ્નાન કરી પરવારી દર્શન માટે આવ્યા. અરે કેવી સ્વર્ગીય ક્ષણો! જ્યારે અમે કપૂની જ્યોતિ પકડીને ઊભા હતા, છાયામમાંએ તેમને ગામડા તરફનો રસ્તો બતાવ્યો જ્યાં ઈશ્વરમમાં રહેતા હતા. તેણી પોતાની પુત્રી મેનકામમાં સાથે રહેતી હતી. તેઓએ તેણીના 5 સ્પર્શ કર્યા, પરંતુ તેણી આનાથી નાખુશ થઈ જતી રહી. મેનકામાએ સમજાવ્યું કે પોતાનો પુત્ર દૂર રહેવા જતો રહ્યો હોવાથી તે શોકગ્રસ્ત છે. હું તમારો નથી, મારે મારું કામ કરવાનું છે, મારા લોકો મારી આતુરતાપૂર્વક રાહ જુએ છે. આ શબ્દો તેણીના મગજમાંથી ખસતા ન હતા અને આ લોકો તેમના, એટલે કે બાબાના પ્રિયજનો હતા. પરંતુ સુશીલામાં જણાવે છે કે તેઓ બધા તેણીના આશીર્વાદ લેવા કટિબદ્ધ હતા. તેઓએ બીજે દિવસે ફરી પ્રયત્ન કર્યો. તે દિવસ પણ તેણી મેનકામાને ઘેર હતી. આ દિવસે તેઓને સસ્મિત વદને આવકાર અપાયો હતો. તેણી તેઓ માટે આતુર હતી, પરંતુ તેણે તપાસ કરી ઘણા પ્રશ્નો પણ પૂછ્યા. તમારા સ્વામી કેમ છે? તેઓ મજામાં છે? તેઓ કશું જમે છે કે નહીં? વારે ઘડીએ ઈશ્વરમ્મા મંદિરે જતા કોઈના પણ માટે સમયનું બંધન ન હતું. દરવાજા હર હંમેશ ખુલ્લા રહેતા અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે 16 વર્ષના સાંઈબાબાને મળી શકતી. ઈશ્વરમ્મા નવા આવનારાને જોઈ તેમની પાસે જતા વાતો કરતા પોતાના બાળકને માતૃભાવ અર્પતી સ્ત્રીઓ પાસે જઈ જણાવે કે તેની સેવા શુશ્રૂષા તમે કાળજીથી કરજો. તેને જોઈને કોઈ શરીરની પાંસળીઓ ગણી શકે તે આપણું કહ્યું સાંભળશે નહીં. તે પોતાની રીત માટે અગ્રસેવશે, આપણને સારી રીતે વર્તવા કહેશે અને પોતાના બધા જ વર્તનોને સાચા ઠેરવશે. 20 વર્ષ બાદ જ્યારે આર્નોલ્ડ શુયુલમેન ન્યુયોર્કથી પુટપરથી આવ્યા હતા ત્યારે પણ માતાનો ગુસ્સો શાંત નહોતો થયો. તે પ્રાર્થનાખંડની પાછળ બંધાયેલા 7 ઓરડાઓ પૈકી એકમાં રહેતી હતી. સુયુલમેને તેણીને કોઈ એક વ્યક્તિને ફરિયાદ કરતા નોંધ્યા નહીં. તેઓ તેણી જ્યારે ચિંતાતુર જણાતી તેવા એક દિવસે તેઓ તેણીને મળ્યા હતા. તેઓ શા માટે તેમને એકલા મૂકતા નથી? તે ઊંઘતો પણ નથી કે પૂરું ખાઈ શકતો પણ નથી, બધા પોતાની જ કાળજી કરે છે. અને તેણીએ ડૉક્ટર, જેઓ આ પ્રશાંતિ નિલયમના રહેવાસી હતા, અને સુયુલમેનને તેણીની પાસે લઈ આવ્યા હતા. તેમને જણાવ્યું તેને આમનું રાંધેલું પસંદ નથી, તેને મારું જ રાંધેલું ભાવે છે અને તે કારણે જ તે ખાતો નથી. જેમ જેમ વર્ષો વીતતા ગયા અને જગતે બાબાને સર્વશક્તિમાન, પ્રેમ, શક્તિ અને શાણપણનો સ્ત્રોત સમજવા માંડ્યા ત્યારે ઈશ્વરમ્માને પણ સમજાઈ ગયું કે તેનો પુત્ર ખરેખર આ બધાનો પાલક પિતા છે. પરંતુ કેટલીક ક્ષણોએ માયાનો પડદો પડતો, માતા પોતાનું દુઃખ દર્દ છાનીમાની રડી લેતી. સુશીલામ્માની મૂળ વાત જોઈએ, તેણી તેમના પિતાને પણ વળી જેઓ દિવસ દરમિયાન એકાદવાર મંદિરે આવતા હતા, પ્રાર્થનાખંડની પાછળ બનાવેલ કામચલાઉ રસોડું જોઈને તેમણે સુશીલામ્માને બુક્કપટ્ટનમથી ચોખા, દાળ ઇત્યાદિ સામગ્રી મંગાવવાની વ્યવસ્થા પોતે કરે છે એમ તેમ જણાવ્યું. જ્યારે તેઓ મંદિરમાં તથા ગામડામાં જાણીતા થયા ત્યારે તેમણે બાબાના માતા પિતાની પૂજા કરી, પોતાનો ભક્તિભાવ અંજલિ આપવા દેવાની તક આપવા વિનંતી કરી. બાબા આ માટે ઉત્સુક ન હતા. છેવટે વધુ વિનંતીઓને કારણે માથું હલાવી તેમણે કહ્યું, તમને જે ગમે તે તમે કરો. તેમના માતા પિતા ભેગા બેઠા અને પૂજા સ્વીકારી અને તેઓને આશીષ આપી ખુશ કર્યા. મંદિરના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે આવી પેટ દર્શનાર્થીઓને ક્વચિત કે ક્યારેક જ મળે છે. સુશીલામાં બાબાની માતા સાથે તેઓની લીલા વિશે વાતચીત કરતા હતા. જે લીલા આપણને ફરીથી શ્રીમદ ભાગવતના ગોકુળ અને વૃંદાવનમાં જાણીતી કરે છે. તેણીએ ઈશ્વરમ્માને પૂછ્યું, તમે શા માટે નિરાશ અને ચિંતિત છો? તમે તો ભગવાનના સૌથી પ્રિય પાત્ર છો. ઈશ્વરમ્માએ જવાબ આપ્યો, તમને શું ખબર પડે હું શા માટે ચિંતાતુર છું? તમે જો કિંમતી પુત્ર રત્નને જન્મ આપ્યો હોત અને તે તમારાથી દૂર જતો રહે તો જ કદાચ તમે તે સમજી શકતે. આ હા, આ બાળક કેવું દૈવી હતું! બીજું કોઈ બાળક તેની તુલનામાં ન આવે. તે એટલો રૂપાળો, પરવાળા જેવા લાલ હોઠવાળો, ગુલાબી ગાલવાળો અને વાંકડિયા ઘૂઘરિયાળવાળા કેશવાળો હતો. માત્ર તને દેખાવ જ ચકડી રાખતો ન હતો, તેનો સ્વભાવ પણ પ્રેમાળ હતો. તે સદ્વર્તની હતો. તે હંમેશા શાંત, કાળજીવાળો અને સમજુ હતો. તેના બચપણથી જ ગરીબો તરફ તેની દયા વહેતી હતી. જાત, રંગ કે સ્વચ્છ અસ્વચ્છના ભેદ તેણે નિર્મૂળ કર્યા હતા. તે બધા જ બાળકોને પ્રેમ કરતો અને દયા માત્ર લાગણીમાં રહેતી. તે તેમના માટે કશુંક નક્કર કરવા તત્પર હતો. કોઈ પણ ભૂખ્યું બાળક હોય તેને અમારા ઘરમાંથી અચૂક ખવડાવતો. હું તમને થોડાક બનાવો કહીશ. એક દિવસ તે ભિખારીને જમણ આપતો હતો ત્યારે ઘરમાંથી બધાએ બૂમ મારી, આ બાળક જુઓ ઘરના માલિકની જેમ વર્તે છે અને ઉડાવે છે બધું. આપણે તેને બધું જ ખતમ કરે તે પહેલાં રોકવો તો જોઈશે જ. આમ બધા તેની સારપ વિશેના વિરોધી હતા. પરંતુ તેના જવાબથી અમે બધા ચકિત અને અવાક બન્યા. મેં ભિખારીને મારો ભાગ આપ્યો છે જે તમે મને જમણમાં આપવાના હતા તેવું જણાવ્યા બાદ જમવાની વેળાએ તેણે પોતે આવવાની ના પાડી. જ્યારે તે માનવની ભૂખ શમી ત્યારે હું પણ ધરાઈ ગયો હતો તેમ જણાવી સત્ય પોતાના નિર્ણય પર અડગ રહ્યો. અમારી મનામણી કે બીક તેને તે દિવસે જમવા માટે મનાવી ન શકી. તે દિવસો દરમિયાન અમારું કુટુંબ ઘણું મોટું હતું અને કોઈની પાસે વધારાના કપડાં પણ નહોતા. બાળકો પાસે પહેરેલા અને બદલવાના એમ બે જ જોડી કપડાં હતા. એક દિવસ શેરીમાં એક ઉઘાડા વદને ઠંડીથી ધ્રુજતો બાળક આવ્યો. જેવો સત્યાએ તેને જોયો, તરત જ પોતાનું ખમીસ ઉતારી તે બાળકની મદદે ગયો અને તેને પહેરાવ્યું. કોઈનું પણ દુઃખ દર્દ જુએ તો તેને સમાવવાની કોશિશમાં તે લાગી જતો. તેના બચપણ વખત કુટુંબ મુશ્કેલીમાંથી પસાર થતું હતું, છતાં મને કહેવા દો કે મારા બાળકો જ મારા માટે સાંત્વનરૂપ હતા. પાછળથી અમારે સત્યને ઘરથી દૂર અભ્યાસ માટે મોકલવો પડ્યો, પરંતુ ત્યાં સત્ય એટલું બધું કામ કરતો કે અભ્યાસ માટે તેને માંડ સમય મળતો. જો કે સત્ય અમને ક્યારેય આ વિશે કશું ન કહ્યું, તેણે બધું જ મૂંગે મોડે સહન કર્યું. એ તો પાડોશીએ જણાવ્યું. એકવાર જ્યારે તે રજાઓમાં ઘરે આવ્યો ત્યારે તેને મેં તેલનું સ્નાન કરાવતી વખતે ખભાની ચામડી પર પડેલા ચાંઠા જોયા. મેં તેને તે વિશે પૂછ્યું. તેનો એકમાત્ર જવાબ, મને દુખતું નથી માટે મારું ધ્યાન ન હતું. તેના શરીર પર સોળ હતા જે દર્શાવતા હતા કે તેને વારંવાર સળિયાથી મારવામાં આવતો હતો. અમને પાછળથી જાણવામાં આવ્યું કે ખભા પર દાંડો રાખી પાણીના ભારે વાસણો લટકાવી તે ગામ બહારથી કૂવામાંથી પાણી તેને લાવવું પડતું હતું. આના કારણે તેના ખભા પર કાળા ચકામા પડી ગયા હતા. અહીં ઘરે અમો માનતા કે તે ખૂબ સુખી હતો, શાળાએ ભણવા જતો હતો. અમને સત્યની ખબર ન હતી. તેને લગીર ખાવા મળતું અને ઢગલો મુશ્કેલીઓ તેણે વેઠી. જ્યારે ખબર પડી ત્યારે મેં ભગવાનની માનતાઓ માની અને નિદ્રાવીન રાત્રિઓ તે પૂટ પરથી પરત આવે એ આશામાં મેં ગાળવા માંડી. થોડા વર્ષો રાહત વિનાના પસાર થયા પછી અમને કહેવામાં આવ્યું કે સત્ય ઝડપથી સુધરતો હતો, રમતો હતો, ગાતો હતો, ગમતી મીઠીલી વાતો કરતો હતો. છતાં થોડાક સમયમાં જ ઉરાવકોંડાથી બીજો આઘાત આવ્યો. સત્યે થોડા દિવસો બાદ જાહેર કર્યું તો અમે તેના માતા પિતા માયા હતા, જેની સાથે તે પોતે સંકળાયેલો ન હતો. જ્યારે હું તેની સામે પ્રત્યક્ષ આવી ત્યારે તેણે કહ્યું, માયા, તમે મારી સાથે કે તમારી પોતાની સાથે પણ બંધાયેલા નથી, અને જેમની સાથે તે બંધાયેલો છે તેમની સાથે રહેવા માટે તેણે હવે ગૃહ ત્યાગ કર્યો છે. ઘણાએ દિવસો સુધી હું મારો બાળક પાછો આવે તે આશાથી ભગવાનને પ્રાર્થના કરતી, ખાધા વિના કે ઊંઘ્યા વિના રહી તમે તેને સુંદરતા, કોમળતા અને આનંદ સ્વરૂપે જણાવો છો અને મને આ મુગ્ધ સ્વરૂપની માતા તરીકે ઓળખાવો છો, પણ શું મને પોતાના હાથે બનાવેલી વાનગીઓ જમાડવાનો કે તેને તેલનું સ્નાન કરાવવાનો, માતા બનવાનો લ્હાવો મને મળે છે ખરો? ખરેખર મને એ લ્હાવો નથી મળતો. તેણી નિરાશાભર્યા મૌનમાં સરી પડી. આ નિરાશા, તીર્છાપણું અને ઈર્ષ્યા છેવટે આત્માલોચન અને ઠપકાના તત્વજ્ઞાનમાં પરિણમ્યા. સુશીલામાં અને બીજા હાજર રહેલાઓએ આ શોકના આવેગને ધીરજથી રસ્તો લેવા દીધો, જેથી કરીને તેણી પોતાના સાંઈબાબાની માતાના પાત્રને નિખારી શકે. તેણીએ કેવી રીતે વિચાર્યું કે સત્ય ફક્ત સત્ય જ રહ્યો હતો? તેણીને જ્યારે સત્ય વચન આપ્યું કે તે શહેરોની દલીલોમાં અસ્વીકાર કરીને ગામમાં જ રહેશે, ત્યારે ઘણી બધી વ્યક્તિઓએ તેને અભિનંદન આપ્યા હતા. પરંતુ આ વિજય તેણી પાસેથી આ જ ગામમાં ખેંચી લેવામાં આવ્યો. હવે માત્ર મહામૂલી યાદો જ બાકી હતી. જ્યારે બાળકને સ્તનપાન કરવામાં આવે છે ત્યારે તે પ્રસંગે વેદો પિતાને આ બોલવાનું ફરમાન કરે છે, ઓ માતા સરસ્વતી, તમારા માતૃત્વ ભર્યા સ્તન આ બાળકની માત્ર શરીરની જ નહીં પરંતુ તેની ચાલાકી અને આવડતની સાર સંભાળ લેવા માટે સમર્થ છે. આ બાળક ધાવે. તેણી તે વખતે કેટલી ખુશ હતી. આ ચિત્ર તેની સ્મૃતિમાં અકબંધ હતું. જોકે 15 વર્ષના વાણા તેની ઉપર છવાઈ ગયા હતા, તો પણ પોતાના હૃદય કપાટમાં આ ખજાનો તેણે છુપાવી રાખ્યો હતો, જે તેણી કોઈની પણ પાસે ખોલતી ન હતી. તે ગોપનીય ખજાનો હતો. તેણી લોકોની ઈર્ષ્યા કે જે તેણીના પુત્ર માટે માંગીઓ બદનામી લાવશે તેવી લાગણીથી ગભરાતી હતી. ક્ષત્રિય રાજુ બાળકે સુબમમાં બ્રાહ્મણ સ્ત્રીનું હૃદય વશ કરેલું તે વાતથી રૂઢિચુસ્ત માતા મૂંઝાતી અને જ્યારે સુબમ્માએ જાહેર કર્યું કે બાબાએ તેણીના પોતાના મૃત પતિના સદેહ દર્શન કરાવ્યા છે ત્યારે તેણીનો વહેમ ભીતિમાં ફેરવાઈ ગયો. ક્ષિતિજ પર દેખાતા ધૂમકેતુ કે મધની વર્ષા આકાશમાંથી થાય તેવી પ્રક્રિયા તરીકે આસપાસના ગામના લોકો તેણીના બાળકને વર્ણવતા હતા. જેમ બાળકને અંધકારનો ડર હોય તેમ મોટાઓને જ્ઞાન પ્રકાશનો ડર હતો. ઈશ્વરમ્માએ પોતાનો ભાઈ બાબાનો માનની દ્રષ્ટિએ જોનારા તેમના ભક્તો આગળ વર્ણવ્યો. આ દૈત્યોએ સત્યને ઝેર આપવા કોશિશ કરી પણ તેણે તેનું વમન ઉલટી કરી નાખ્યું અને આ માટે કૃત્ય કરનાર બ્રાહ્મણ સ્ત્રીને માફ કરી દીધી. જ્યારે સત્ય સાંઈબાબા થયો છે તો તેઓ શું ન કરીએ, ભક્તોની આ પ્રશસ્તિનો મને ડર લાગે છે. વધુ સંખ્યામાં ભક્તોની તેમનું ગુરુ ઈચ્છનારાનો પણ મને વધુ ડર લાગે છે. ઈશ્વરમ્મા પોતે માતાના ઉત્તરના પાત્ર માટે મજબૂત છતાં મૃદુ થાય તેવી તૈયારીનો આ ભાગ હતો તેઓ તેનાથી અજાણ હતા.